માતાજી પછી આશ્રમમાં સૌથી મોટું નામ એ નલિની દાનું. એમણે પોતાનો એક અનુભવ નોંધ્યો છે. શ્રી અરવિંદે દેહ ત્યાગ કર્યા પછીનો આ અનુભવ છે. એમણે જોયું એક વખત ખુલ્લી આંખે કે શ્રી અરવિંદ એમની સમક્ષ આવી અને ઊભા રહ્યા. અને એ જ પરિભાષા શ્રી અરવિંદના યોગની અને એમની ફિલસૂફીની જે પરિભાષા શ્રી અરવિંદે વાપરી છે એ જ પરિભાષામાં એ વાત કરવા માંડ્યા. અને એ બોલતા ગયા અને આ સાંભળતા ગયા. થોડા સમય પછી બોલતા બોલતા માતાજી વિશે થોડુંક ઘસાતું એ બોલ્યા અને તરત જ નલિનીદાને ખ્યાલ આવી ગયો કે આ શ્રી અરવિંદ નથી પણ કોઈક વિરોધી શક્તિ એ આ સ્વરૂપે આવી અને માતાજીની વિરુદ્ધમાં મારા કાનમાં મારી ચેતનામાં કંઈક નાખવા માંગે છે. અને ઇમિજિએટલી એમણે કહી દીધું કે આઈ નો દેટ યુ આર નોટ શ્રી અરવિંદ, ગો અવે, આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન ટુ યુ. અને એ જે કોઈ સત્તા હશે, જે કોઈ હયાત, જે કોઈ બીંગ હશે એ ચાલ્યું. જો ખુલ્લી આંખે શ્રી અરવિંદનું દર્શન થાય તો સામાન્ય રીતે તો કોઈ પણ માણસ એ બધું જ માની લે, બધું જ સ્વીકારી લે. પણ આપણે બધાએ આમાંથી પાઠ એ લેવાનો છે કે ચેતનાનો એક ભાગ, એક અંશ એને હંમેશા અભિભૂત થયા વિના કશાયથી પણ અથવા કશાયને પણ સંપૂર્ણપણે પોતાના ઉપર હાવી થયા થવા દીધા વિના તટસ્થતાથી જે કોઈ ઘટના બહારની કે અંદરની બનતી હોય એને જોવી જોઈએ ક્રિટિકલી, એટલે નેગેટિવ અર્થમાં નહીં પણ તટસ્થ રહી અને એક વિવેચન કે આ સદ અસદ પારખવાની એક વૃત્તિ અંદર રહેવી જ જોઈએ. અને તો જ નલિનીદા એ હતી, એમણે રાખી હતી તો આ રિજેક્ટ કરી શક્યા. એટલે ફોલ્સ એક્સપિરિયન્સ કેટલી હદ સુધી આવી શકે વ્યક્તિને એનું આ બહુ સરસ ઉદાહરણ છે. અને એમાં સાધકે કેવો અભિગમ લેવો જોઈએ, કેવું વલણ લેવું જોઈએ એને માટેનું પણ આ બહુ સરસ ઉદાહરણ છે. મેં ગઈ વખતે પણ તમને કહ્યું હતું કે મોટે ભાગે સૂચનોને એમના એમ સ્વીકારી લેવાથી અને ખાસ કરીને આપણે આપણા અહંકારને કડકાઈથી નહીં જોતા એને સીધી કે આડકતરી રીતે પંપાળવાથી આવા ખોટા અનુભવો ને આપણે સ્વીકારી લઈએ છીએ, સાચા માની લઈએ છીએ અને સાધનાથી દૂર દૂર ફેંકાઈ જઈએ છીએ. બહુ મોટું નુકસાન કેટલીક વાર આપણને થતું હોય છે. તો આ અહંકાર વાળી જે વાત છે એનું તમને ઉદાહરણ આપું. આમ તો થોડું રમૂજી છે પણ છતાંય એને ગંભીરતાથી પણ બરાબર જોવાનું છે અને એમાંથી આપણે બોધપાઠ લેવાનું છે. તમે જાણો છો શ્રી રેવિન જ્યારે સદેહે હતા ત્યારે ઘણા બધા સાધકો ની અંદરની કવિત્વ શક્તિ પેલા યોગના પ્રભાવ હેઠળ વિકસતી હતી. એવા કોઈક સાધક એમણે એક કવિતા લખી અને બધા લખી અને શ્રી અરવિંદને મોકલી આપતા અને શ્રી અરવિંદ લખાણમાં આમ મળતા નહોતા કોઈને, એટલે બાજુમાં પોતાની કોમેન્ટ્સ લખી અને એનો એક પત્ર જે કાગળ હોય એ પાછો આપતા. હવે આ ભાઈએ કવિતા લખીને મોકલી અને શ્રી અરવિંદે બહુ જ પોઝિટિવ કોમેન્ટ્સ કરી અને પછી એમ લખ્યું કે કમ્સ ફ્રોમ ઓવર માઇન્ડ અથવા ઓવર મેન્ટલ કોન્શિયસનેસ, અધિમનસ ચેતનામાંથી આ કવિતા તમારી આવી છે. પેલા શ્રીમાન વાંચીને બહુ જ ખુશ થઈ ગયા. ચારે બાજુ ફરી વળ્યા, જુઓ શ્રી અરવિંદે મારી કવિતા માટે શું લખ્યું છે, શું લખ્યું છે. અહંકાર બરાબર તુષ્ટ થયો, પુષ્ટ થયો. અહીંયા સુધી દેટ વોઝ ઓલ રાઈટ, પણ ત્યાર પછી એમને એવું લાગવા માંડ્યું અથવા એમણે એવું માનવા માંડ્યું કે મારી અંદર જે કંઈ આવે છે એ બધું જ ઓવર માઇન્ડ કોન્શિયસનેસમાંથી આવે છે, અધિમનસ ચેતનામાંથી આવે છે. અને વિરોધી શક્તિ હમણાં આવશે એની વાત, એને માટે આવું અહંકારી વલણ એ એમને માટેનું મોકળું મેદાન હોય છે. કેડી શેઠના આ નોંધેલી છે ઘટના. એ કહે છે કે હું એકવાર જતો હતો અને બાજુમાં કૂવો તો નહીં પણ પુરાઈ ગયેલો કૂવો, ઊંડા ખાડા જેવું હતું, એમાંથી કણસવાનો અવાજ આવતો હતો. મને થયું કે કોઈ પડી ગયું લાગે છે. જઈને જોયું, આશ્રમના પેલા કોઈ ભાઈ હતા એટલે એમણે બીજાઓને બોલાવ્યા અને એમને બહાર કાઢ્યા અને પછી પૂછ્યું કે ભાઈ કેવી રીતે પડી ગયા આની અંદર. પેલા ભાઈએ કહ્યું કે ઓવર માઇન્ડમાંથી મને સૂચન થયું કે આની અંદર કૂદકો માર, એટલે મેં કૂદકો માર્યો. હવે જુઓ તમે, એટલે શેઠના ની રમૂજ વૃત્તિ તો આપણે જાણીએ છીએ, એટલે એમણે કોમેન્ટ એવી કરી છે કે અંડર માઇન્ડ બાય ઓવર માઇન્ડ. આવી અદભુત કોમેન્ટ કરી, પણ એ વલે તમે બાજુએ રાખો તો અહંકારી વલણ ક્યાં સુધી માણસને લઈ જાય ને કેવી સ્થિતિમાં, આ તો બચી ગયા પણ મૃત્યુ સુધી ની વાત પહોંચી જઈ શકે, મૃત્યુ સુધી વાત પહોંચી જઈ શકે. આ ફોર્સિસને એક વખત તક મળવી જોઈએ. તો આ ફોલ્સ એક્સપિરિયન્સનું ઉદાહરણ, આની અંદર કૂદ, એ અંદરથી જે, એટલે એક જગ્યાએ એમપી પંડિતે એક વિધાન બહુ સરસ કર્યું છે, અંદરથી જે અવાજો આવે છે ને એ બધા જ કંઈ પરમાત્માના અવાજો હોતા નથી. ચેતનાની જુદી જુદી ભૂમિકાઓ, જુદા જુદા સ્તરો ઉપરથી જુદી જુદી શક્તિના એ અવાજો હોય છે. એટલે એમાં પણ જો વિવેક વાપર્યો ન હોય તો મુશ્કેલી થવાની, ગેરમાર્ગે દોરવાઈ જવાની સંભાવના. એટલે અવાજોની અનુભૂતિ પણ ફોલ્સ એક્સપિરિયન્સ હોઈ શકે. અને એમાં એમપી પંડિત એવું લખ્યું છે કે આ બધી વાતો કરીને કે બીવેર ઓફ વોઇસીસ, આવું એક નાનકડું વાક્ય એમણે બીવેર ઓફ વોઇસીસ એવું લખ્યું છે. એટલે એનાથી પણ સાવધાન સચેત રહેવાનું છે અને કયા સોર્સમાંથી આવે છે. એટલે હંમેશા, હવે કેટલીક વાર સોર્સ આપણે એટલા જાગૃત ન હોઈએ, આપણી ચેતના એટલી વિકસિત ન હોય કે આ વિવેક કરી શકે, પણ એક પ્રાર્થના આપણે સતત કર્યા કરીએ કે માં મને કોઈ પણ આવી શક્તિઓના સકંજામાં ફસાવા દઈશ નહીં, કોઈ પણ ખોટા અનુભવો શક્ય હોય ત્યાં સુધી મને થાય જ નહીં, અને થાય તો તારી કૃપાથી હું એને તરત પારખીને રિજેક્ટ કરી શકું, અને મને અત્યંત, આમાં શું છે, આ બધું એ જ્યાં સુધી ચેતના શુદ્ધ થઈ ન હોય ને ત્યાં સુધી આ ખોટા અવાજો ને બધું ચાલુ રહે, પણ જ્યાં જ્યારે ચેતના પવિત્ર થઈ ગઈ, શુદ્ધ થઈ ગઈ અંદરના ચેતનાના બધા અંશો, પછી પેલી વસ્તુઓ અડી શકે નહીં, આવી શકે નહીં. એટલે શુદ્ધિ માટેની, આંતરિક પવિત્રતા માટેની પુષ્કળ અભિપ્સા અને પ્રાર્થના એ આપણી અંદર રહેવી જોઈએ, જેથી કરીને આવી બધી મુશ્કેલીમાંથી સહજ રીતે જ આપણે બહાર નીકળી જઈએ. અને વારંવાર પેલું વાક્ય, જ્યારે જ્યારે પવિત્રતાની, શુદ્ધિની વાત આવે છે ત્યારે આપણે દોહરાવવાનું મને મન થાય છે, શુદ્ધિ વિના સિદ્ધિ નહીં. તો આ રીતે થોડુંક સાચું વલણ જો આપણી સામાન્ય સાધનામાં આપણે રાખીએ તો જ્યારે આવો કોઈ અનુભવ આવે ત્યારે એ વલણ આપણને ઉપકારક થઈ શકે અને આવી ખોટી વસ્તુઓમાંથી, ફોલ્સ એક્સપિરિયન્સ કે ફોલ્સ કોન્શિયસનેસમાંથી આપણને બચાવી શકે. તો આટલી વાત થઈ આ બીજા પેરેગ્રાફના છેવટના શબ્દોને ના સંદર્ભમાં. હવે આગળ જઈએ. Passivity of the mind is good, but take care to be passive only to the truth and to the touch of the divine shakti. હવે આ પેસિવિટી શબ્દને પહેલા જરાક જોઈ લઈએ. સામાન્ય રીતે આપણે એવું સમજીએ છીએ, અક્રિય અથવા નિષ્ક્રિય અથવા તટસ્થ અથવા ક્રિયાશીલ ન હોવાની સ્થિતિ, પણ માત્ર અક્રિયતા જ આ પેસિવિટી શબ્દમાંથી અભિપ્રેત નથી, એનાથી કંઈક વિશેષ છે. ડિક્શનરી અર્થ આપે છે વેબસ્ટર, ઇનએક્ટિવ બટ એક્ટેડ અપોન. ઇનએક્ટિવ બટ એક્ટેડ અપોન એટલે અક્રિય અવસ્થા ખરી, પણ એ ઉપરાંત બહારની અસરો એ ચેતના ઉપર થઈ શકે એવી એ અવસ્થા. એટલે કદાચ ગ્રહણશીલતા વાળી નિષ્ક્રિયતા એવી એક અવસ્થાને પેસિવિટી કહેવામાં આવે છે. બીજો એક શબ્દ વેબસ્ટરે મૂક્યો છે, પેસિવ માટે સબમિસિવ. આ પહેલું મૂક્યું છે ને, પછી સબમિસિવ એમ મૂક્યું છે. તમે જ્યારે સબમિટ થાઓ કોઈને, સબમિસિવ કોઈના તરફ હો, ત્યારે એની અસર તમે ઝીલતા હો છો. પોતે તમે કશું માત્ર સબમિસિવ થઈ એટલે પોતે બહુ ક્રિયાશીલ નથી હોતા, પણ જેને સબમિટ થયા હો છો એની અસર પ્રત્યે તમે ખુલ્લા હો છો. તો પેસિવિટીમાં આ અર્થ છે. હવે શ્રી અરવિંદ કહે છે કે પેસિવિટી ઓફ ધ માઇન્ડ ઇઝ ગુડ, સારી વસ્તુ છે. મન અત્યંત એની અંદર પેલા વમળો ચાલુ જ રહે ના કરતા એ શાંત પડી જાય, ક્રિયાશીલ ન રહે, સારી વસ્તુ છે. But take care to be passive only to the truth and to the touch of the divine shakti. એટલે અક્રિય રહીને પછી જે પેલી ગ્રહણશીલતા વાળો ભાગ છે એમાં દિવ્ય સત્ય અને દિવ્ય શક્તિ તરફ જ ગ્રહણશીલ રહેવાનું, બીજા કશાય તરફ નહીં. એની કાળજી માઇન્ડ જ્યારે પેસિવ થઈ જાય તે વખતે સાધકે રાખવી જોઈએ એમ સ્પષ્ટ બહુ કેટેગરીકલી કહે છે. નહીં તો હમણાં જે ઉદાહરણો જોયા ને એમાં બીજી અસરો તળે ચેતના આવી જાય જો આ કાળજી ના રાખવામાં આવે તો. જુઓ, if you are passive to the suggestions and influences of the lower nature, you will not be able to progress, or else you will expose yourself to adverse forces which may take you far away from the true path of yoga. જો તમે નિમ્ન પ્રકૃતિના સૂચનો અને એની અસરો તરફ પેસિવ રહ્યા, એટલે કે અક્રિય અને ગ્રહણશીલ રહ્યા, તો નિમ્ન પ્રકૃતિની સમક્ષ ગ્રહણશીલ રહો એટલે નિમ્નતાના સૂચનો, નિમ્નતા ભરી અસરો તમારી ચેતનાની અંદર પ્રવેશવા માંડે. એટલું જ નહીં, તમારી ચેતનાને એનાથી પ્રભાવિત કરે અને છેવટે ચેતનાનું સ્તર એ નીચું એટલે ભગવાનથી દૂર, દિવ્યતાથી દૂર, ઉપર દિવ્ય સત્ય કહ્યું અને દિવ્ય શક્તિ કહ્યું એનાથી દૂર લઈ જાય. અને એ રીતે સાધનામાં અવરોધ થાય, તમે માર્ગચ્યુત પણ થઈ શકો, પ્રગતિ અટકી જાય. યુ વિલ નોટ બી એબલ ટુ પ્રોગ્રેસ ઓર એલ્સ યુ વિલ એક્સપોઝ યોર સેલ્ફ ટુ એડવર્સ ફોર્સિસ. હવે જુઓ, થોડી ઘણી પણ નિમ્નતાને ની સામે તમે ગ્રહણશીલ રહ્યા એટલે નિમ્ન પ્રકૃતિના બળો, હમણાં જ કહેશે લોર્ડ પાછળ, અને એ બળોની પાછળ વિરોધી શક્તિઓ. એટલે જો ભેદ કરવો હોય નિમ્ન પ્રકૃતિની શક્તિઓ અને એની પાછળ મન પ્રાણ સૂક્ષ્મ શરીરના જગતોમાં રહેલી વિરોધી શક્તિઓ, તો બે રીતે કરાય કે પ્રકૃતિની શક્તિઓ એ અનડિવાઇન હોય, કારણ કે પ્રકૃતિની છે એનો અર્થ જ એ કે ડિવાઇન નથી. અશુદ્ધ નિમ્ન પ્રકૃતિની છે એનો અર્થ જ એ થયો કે દેટ ઇઝ અનડિવાઇન. પણ વિરોધી શક્તિઓ એનાથી આગળ, કે દે આર એન્ટી ડિવાઇન ફોર્સિસ ઓફ લોઅર નેચર આર અનડિવાઇન, એડવર્સ ફોર્સિસ આર એન્ટી ડિવાઇન. એવો કદાચ આપણે ભેદ બંને વચ્ચે કરી શકીએ. અને શ્રીવિંદ એમ કહી રહ્યા છીએ કે આવા નિમ્ન પ્રકૃતિના સૂચનો તરફ જો ખુલ્લા રહ્યા, આક્રિય રહ્યા, પેસિવ રહ્યા, તો એ સૂચનો દ્વારા પેલી વિરોધી શક્તિઓ પણ પગપેસારો કરી અને તમને ફાર અવે સાધનાના માર્ગથી દૂર દૂર લઈ જાય. ટ્રુ પાથ ઓફ યોગ. હવે આ વિરોધી શક્તિઓની વાત સહેજ બરાબર સમજી લઈએ. થોડુંક આપણે બહુ એની વિગતોમાં નથી જતા, પણ એનો બેઝિક કન્સેપ્ટ શું છે આ વિરોધી શક્તિ એડવર્સ ફોર્સિસ. શ્રી અરવિંદ કહે છે કે પહેલી વાત એ કે આ શક્તિઓ એ ઇન્દ્રિયો દ્વારા, સ્થૂળ ઇન્દ્રિયો દ્વારા ગ્રહી શકાતી હોતી નથી. પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા એનું ગ્રહણ થઈ શકે એમ હોતું નથી, એટલી એ સૂક્ષ્મ હોય છે. પહેલી વાત એ. બીજી વાત એ કે બુદ્ધિ દ્વારા કે વિચાર દ્વારા કે તર્ક દ્વારા, જો કેટલીક વસ્તુ એવી હોય કે જે ઇન્દ્રિય ગ્રાહ્ય ન હોય પણ કેટલીક હકીકતોને આધારે તર્ક કરો તો એ તર્ક દ્વારા એ વસ્તુ સિદ્ધ થાય ને ગ્રહણ બને, ગ્રાહ્ય બને. ઘણી બધી વિજ્ઞાનમાં પણ અત્યારે કેટલીક વસ્તુઓ આપણે નરી આંખે કે ઇવન મેગ્નિફાઈંગ ગ્લાસ કે દૂરબીનથી પણ નથી જોઈ શકતા, પણ જે કંઈ બાહ્ય કેટલીક પરિસ્થિતિઓ છે એને આધારે વિજ્ઞાનીઓ તર્ક કરી અને કેટલીક વસ્તુઓ ને સિદ્ધ કરે. તો આ વિરોધી શક્તિઓ એ તર્ક દ્વારા પણ એને પામે એટલે સિદ્ધ થઈ શકતી નથી. વ્યક્તિ જ્યારે સાધનામાં, ખાસ કરીને સાધનામાં આગળ વધે અને ચેતનામાં ઊંડે ઉતરવા માંડે ત્યારે અમુક અવસ્થાએ એ આ શક્તિને સિદ્ધિ જ પકડી શકે છે, એને જોઈ શકે છે અને જાણી શકે છે. એટલે એક આંતરિક જ્ઞાન દ્વારા, સાધનાજન્ય આંતરિક જ્ઞાન દ્વારા આ શક્તિઓને જાણી શકાય છે અથવા એનો સીધો અનુભવ કરી શકાય છે. અને પ્રાચીન કાળથી માંડી અને અત્યાર સુધીના બધા જ યોગીઓએ આનો અનુભવ કર્યો છે. તમને એક જ ઉદાહરણ આપું. તમે ભગવાન બુદ્ધનું જીવનચરિત્ર વાંચ્યું હોય તો એની સાધનામાં એક તબક્કામાં માર સાથે એમણે યુદ્ધ કર્યું એવા વર્ણન આવે છે. હવે આમ શ્રી અરવિંદે આ વાત નોંધી છે કે એમણે એવું કહ્યું કે હું જ વાત કરું છું એવું નથી, ભૂતકાળમાં યોગીઓએ અનુભવેલી વાત છે. આ માર શબ્દ જ મૃ ધાતુમાંથી, મરી જવું મૃ એટલે, અને પ્રેરક રૂપ થાય ત્યારે મારવું, મારી નાખવું, એમાંથી આવ્યું. તો જે શક્તિ હાનિ કરે છે અથવા તો તમારા ઉપર હુમલો કરે છે અથવા તો તમારું આધ્યાત્મિક જીવન એનું મૃત્યુ નિપજાવવાનો પ્રયાસ કરે છે, એ શક્તિ, એ માર શક્તિ. અને ભગવાન બુદ્ધ એની સામે આંતરિક યુદ્ધ કરે છે અને માર ઉપર વિજય મેળવે છે એવા વર્ણનો બુદ્ધ ચરિત્ર વાંચો તમે તો એની અંદર જોવા મળશે. આપણે જાણીએ છીએ કે ભગવાન બુદ્ધ એમણે કમસે કમ ખુલ્લી રીતે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કર્યો નથી, એટલે ત્યાં સ્વપુરુષાર્થથી જ માર સાથે એ લડ્યા એવા વર્ણનો છે. પણ જે લોકો જે દર્શનો ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે એ દર્શનો અને એના ઉપર મંડાયેલા યોગમાં ફાયદો એ હોય છે કે ઈશ્વરની સહાયને હંમેશા બોલાવી શકે છે સાધક, આવો જ્યારે હુમલો થાય ત્યારે. એટલું જ કે હુમલો એને પકડી પાડવો જોઈએ, એને ખ્યાલ આવી જવો જોઈએ કે હા કંઈક ગડબડ છે, કશુંક મને નીચે મારા પગ પકડીને ઢસડી રહ્યું છે. અને આટલી વાતની જો બરાબર અંદર ખબર પડી જાય તો તરત જ આપણે પરમાત્માને કે આદ્યાશક્તિને જેને કોઈને માનતા હોઈએ એને આપણે સહાય માટે બોલાવી શકીએ. અને ઓલ સિન્સિયર પ્રેયર્સ આર ગ્રાન્ટેડ, મધર કહે છે, બધી જ સાચી પ્રાર્થનાઓ, સાચા અંતરથી કરેલી પ્રાર્થનાઓ, તે કલ્યાણમય પ્રાર્થનાઓની વાત છે, આ આપો તે આપો વાળી વાત નથી. તો કલ્યાણમય બધી પ્રાર્થનાઓ દે આર ગ્રાન્ટેડ, હંમેશા માન્ય રાખવામાં આવે છે. એટલે આ હવે કદાચ પૂર્ણ યોગમાં આ વિરોધી શક્તિઓની વાત થોડી વધારે આવે છે. એનું કારણ એ છે કે અહીંયા સૌથી વધુ ભાર પ્રકૃતિના રૂપાંતર ઉપર મૂકવામાં આવ્યો છે, જે આટલો ભાર કદાચ બીજા કોઈ યોગમાં મૂકવામાં આવ્યો નથી. એટલે મન પ્રાણ અને શરીરની પ્રકૃતિના જે નિમ્ન અથવા અદિવ્ય અને પ્રતિદિવ્ય, અનડિવાઇન અને એન્ટી ડિવાઇન બળો છે, ખાસ કરીને પ્રતિદિવ્ય બળો, એ વધારે સક્રિય થવાના, વધારે આક્રમક થવાના, એને કારણે પૂર્ણ યોગમાં આ વિરોધી શક્તિઓની વાત વધારે છે. તો આટલી વાત. એટલે આ શક્તિઓનું એનો પેશો જે હોય છે, એનો ધંધો જે હોય છે કે સાધકને નિમ્નતામાંથી દિવ્યતામાં જતા રોકવો, જાણે કે પોતાના વર્ચસ્વ, પોતાનું વર્ચસ્વ આના ઉપરથી જતું રહેશે એમ લાગે એમને. ત્યાં સુધી આપણે નિમ્ન પ્રકૃતિને તાબે થઈને વર્ત્યા કરતા હોઈએ ત્યાં સુધી એમને વાંધો હોતો નથી, એ સક્રિય, કારણ કે ખબર છે કે મારી સત્તા હેઠળ છે આ. પણ દિવ્યતા તરફ જવું એનો અર્થ જ એમ કે નિમ્નતામાંથી બહાર નીકળીને ઉપર ઉઠવું, એ વખતે આ શક્તિઓ વધારે સક્રિય થઈ અને સાધકને પાછો પાડવા, પથભ્રષ્ટ કરવા, गुमराह करवा माटे प्रयत्न करती होय छे। पण छેવટે તો જો સાધક સાચું વલણ રહે તો લે તો આજ આ હુમલા માંથી પસાર થયા પછી વધુ મજબૂત ને વધુ બળવાન ને વધુ વિશુદ્ધ થઈને એ બહાર આવતો હોય છે। એટલે આમ જો બીજી રીતે વિચારીએ તો અંતતો ગત્વા છેવટે તો આ શક્તિઓ પણ સાધકને એની સાધનામાં મદદરૂપ જ થાય છે, જો સાધક સાચું વલણ લે તો। આટલી વાત। હવે એક બીજી મહત્વની વાત કે આ વિરોધી શક્તિઓ એ આપણી પ્રકૃતિની અંદર જ્યાં સુધી કશુંક એવું ન હોય, કોઈ અશુદ્ધિ એક અથવા વધુ કે જે આ શક્તિઓને આવકારતી હોય, અથવા આવકારતી ન હોય તો કમ સે કમ સ્વીકારતી હોય, તો જ આ શક્તિઓ આપણી આપણને એટલે સાધકને નુકસાન કરી શકે, સાધકની ચેતના ઉપર અવળી અસર કરી શકે અને સાધકને સાધના પથમાંથી દૂર લઈ જઈ શકે। તો જ જો પ્રકૃતિમાં કોઈ સ્વીકાર કે આવકાર પડ્યો ન હોય તો વિરોધી શક્તિઓ કશું જ કરી શકતી નથી। એટલે જ્યારે જ્યારે એવું લાગે કે વિરોધી શક્તિઓ મારા ઉપર ઉલટો પ્રભાવ પાડી રહી છે અથવા પાડી ગઈ, કોઈ ઘટના બને અને પછી ખ્યાલ આવે કે અરે રે આઈ વોઝ ધ વિક્ટીમ ઓફ એડવર્સ ફોર્સિસ, તો આખો દોષનો ટોપલો વિરોધી શક્તિઓ ઉપર નાખવાને બદલે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે મારી પ્રકૃતિમાં એવું શું હતું કે જેને કારણે આ શક્તિઓ સફળતાપૂર્વક મારી પ્રકૃતિ ઉપર કે મારી ચેતના ઉપર કામ કરી ગઈ અને એટલા એ ઘટના પૂરતો હું પાછો પડ્યો। ક્યાં સ્વીકાર છે, ક્યાં આવકાર છે, પ્રકૃતિમાં ક્યાં અપૂર્ણતા, અશુદ્ધિ, અપવિત્રતા પડી છે, નિમ્નતા પડી છે જે એને બાણું ખોલી આપે છે। અને ત્યાં જો ખબર ન પડે તો પ્રાર્થના કરવાની માને ત્યાં બતાવી દે મને, જેથી કરીને હું એ ભાગમાં વધારે સભાન રહું અને એ ભાગ વારંવાર તને સમર્પિત કરીને એના ઉપર કામ કરવા માટે ની અભિપ્સા રાખી શકું, પ્રાર્થના રાખી કરી શકું। તો આ એક વસ્તુ। અને બીજું કે શક્ય હોય ત્યાં સુધી આપણે વિરોધી શક્તિઓની વાત કરવી નહીં એ હિતાવહ છે, કેમ કે મોટા ભાગના આપણામાં એટલા ઊંડા નથી ગયા હોતા સાધનામાં કે એ વિરોધી શક્તિઓને જોઈ શકીએ અથવા એનો સીધો અનુભવ કરી શકીએ, એનું સીધું જ્ઞાન મેળવી શકીએ। એટલે પછી કેટલીક વાર વિરોધી શક્તિઓના નામે આપણે જાત ભાતની વાતો કરતા હોઈએ છીએ જે કોઈ પણ રીતે સાધનામાં ઉપયોગી નથી અને ચોક્કસપણે વધતા ઓછા પ્રમાણમાં એ નુકસાન કરે છે। કારણ કે જ્ઞાન વિનાની એમને આ એ વાતો હોય છે, એટલે કદાચ એનો પાયો જ નથી હોતો વાસ્તવમાં। એટલે બને ત્યાં સુધી વિરોધી શક્તિની વાત આપણે કરવી નહીં। તો જો હવે એ વાક્ય આખું વાંચું એટલે માનું છું કે બિલકુલ ક્લિયર થઈ જશે। If you are passive to the suggestions and influences of the lower nature, you will not be able to progress, or else you will expose yourself to adverse forces which may take you far away from the true path of yoga. જુઓ, એક વાત હજી કહેવાની ઈચ્છા થાય છે. વિરોધી શક્તિઓ વિશે આપણે થોડુંક કહ્યું. એન્ટી ડિવાઇન ફોર્સિસ, અનડિવાઇન પ્રકૃતિના બળો જે અદિવ્ય હોય છે, પ્રતિદિવ્ય નથી હોતા, એને વિશેનું એક ઉદાહરણ તમને હું આપું. એટલે એના ઉપરથી આ અદિવ્ય બળો, પ્રકૃતિના બળો કેવી રીતે કામ કરે છે એનો તમને થોડો ખ્યાલ આવશે. આમ તો હું કહીશ એટલે ઘણા બધા એ પ્રસંગ વાંચેલો પણ હશે, યાદ આવશે. માતાજીના જીવનમાં બનેલી આ ઘટના છે. આપણે જાણીએ છીએ માતાજીએ ગુહ્ય વિદ્યાનો બહુ ઊંડો અભ્યાસ કર્યો હતો, ઓકલ્ટિઝમનો, અને થિયો અલ્જીરિયન ઓકલ્ટિસ્ટ, મોટા ઓકલ્ટિસ્ટ એ થિયો એમના ગુરુ હતા ઓકલ્ટિઝમમાં. મિસિસ થિયો પણ બહુ જ સારા ઓકલ્ટિસ્ટ હતા. હવે આ થિયો અને માતાજી એકવાર સ્ટીમરમાં ક્યાંક જઈ રહ્યા હતા, કદાચ ફ્રાન્સથી અલ્જીરિયા કે અલ્જીરિયાથી ફ્રાન્સ, ખબર નથી. અને અચાનક સમુદ્રમાં તોફાન શરૂ થયું અને ખૂબ મોટા મોટા મોજા ઉછળવા લાગ્યા અને વધવા માંડ્યું તોફાન. અને આ લોકો કેપ્ટનની નજીક જ હતા અને એના મોં પરની ચિંતા જોઈ શક્યા. અને પેલાને થયું કે જો આ વધશે તો સ્ટીમર શક્ય છે કે ડૂબી જાય. લોકોમાં તો ચોક્કસ જબરજસ્ત ભય વ્યાપી ગયો, ધ્રુજવા લાગ્યા. થિયોએ માતાજીને કહ્યું કે જાઓ અને જે કરવાનું છે કરો. માતાજી સીધા પોતાની કેબિનમાં જતા રહ્યા, કેબિન અંદરથી બંધ કરી દીધી. આપણે જાણીએ છીએ પોતે ધારે ત્યારે પોતાના શરીરમાંથી એ બહાર નીકળી શકતા હતા અને એ ચેતના એની બહાર નીકળી સમુદ્ર ઉપર ગઈ. અને જે આ સમુદ્રના તોફાની તલ અનડિવાઇન, આપ માતાજી કહે છે એક કે એક જે પ્રકૃતિનું તત્વ છે ને એને પોતાના બિઈંગ્સ હોય છે, પોતાના સત્વો હોય છે, પોતાના, એટલે અગ્નિને પણ હોય છે, વાયુને પણ હોય છે, જળને પણ હોય છે. હવે આ વિજ્ઞાનના જમાનામાં આ વાત હું કરી રહ્યો છું મને ખબર છે, પણ સોલિડ એક્સપિરિયન્સમાંથી, ગુરુની વાણીમાંથી આવેલી આ વાત છે. એટલે અલ્ટિમેટલી જો માતાજીમાં શ્રદ્ધા હોય તો આપણે આ વાત સ્વીકારવાની. એટલે આ અવૈજ્ઞાનિક નહીં પણ અતિ વૈજ્ઞાનિક છે, અનસાયન્ટિફિક નહીં પણ બિયોન્ડ સાયન્સ, બિયોન્ડ સાયન્સ. સેજ એક અવૈજ્ઞાનિકને પેલું કહ્યું ને, એક મને બહુ સરસ વસ્તુ યાદ આવી, કહીને પછી પેલી વાત એની સાથે તંતુ જોડી દઈએ. ચિન્મયાનંદજીના શિષ્ય દયાનંદજી, સંન્યાસની બાબતે તો લેક્ચર્સ કરતા, પછી પ્રશ્નોત્તરી થતી. તો કોઈકે એમને સંન્યાસીના સંદર્ભમાં ને સંન્યાસના સંદર્ભમાં પૂછ્યું, કે એમ કહી શકાય કે સંન્યાસી એ સમાજમાંથી ડ્રોપ આઉટ થયેલી વ્યક્તિ છે, આ ડ્રોપઆઉટ શબ્દ તમે જાણો છો, બહુ સારા અર્થમાં નથી વપરાતો, મળવાનું છોડી દે તો ડ્રોપઆઉટ કહેવે ને, એ રીતે કશાકથી નાસીને ભાગીને નીકળી ગયો હોય અથવા નીકળી જવું પડ્યું હોય. દયાનંદજીએ કહ્યું કે હી ડઝ નોટ ડ્રોપ આઉટ ઓફ ધ સોસાયટી, હી ગ્રોઝ આઉટ ઓફ ધ સોસાયટી. સંન્યાસી ગ્રોઝ ઓફ ધ આઉટ ઓફ ધ સોસાયટી, હી ડઝ નોટ ડ્રોપ આઉટ ધ સોસાયટી. આ વાત છે કે એટલો વિકાસ પામે છે કે સમાજ એને ઓછો પડે છે, વામણો પડે છે, એટલે સમાજને અતિક્રમીને એની ઉપર ક્યાંક બીજી વસ્તુને શોધવા માટે એની ઉપરવટ, એટલે એની ઉપર ઉપરવટ નહીં પણ ઉપરથી ઉપર એ વિકાસ પામીને જતો રહે. તો આવી વાત જે કરવામાં આવે છે ઓકલ્ટિઝમની, એ કદાચ વિજ્ઞાનને ને અતિક્રમી જતી વાત છે. અને જો વિજ્ઞાનને હું સહેજે કન્ડેમ કરવા માંગતો નથી, પણ જ્યાં સુધી વિજ્ઞાન પોતાના સાધનો, જ્ઞાનના સાધનો એને નક્કી કર્યા છે, એનું એક કુંડાળું બનાવ્યું છે, એ કુંડાળાને તોડશે નહીં, એની બહાર નહીં નીકળે ત્યાં સુધી કેટલું જ્ઞાન એને માટે અપ્રાપ્ય રહેશે વિજ્ઞાનને માટે. અને એ આ ગૂઢવી એ ગુહ્ય વિદ્યા અને એનાથી આગળ આધ્યાત્મિક વિદ્યા એટલે પરાવિદ્યા, એમાં જ્યાં સુધી પ્રવેશો નહીં ત્યાં સુધી આ જ્ઞાન પ્રાપ્ત થતું હોતું નથી. આ વાત છે. તો માતાજી આ રીતે પોતાની કેબિનમાં સૂઈ ગયા અને શરીરમાંથી બહાર નીકળ્યા અને પેલા નાના નાના બીઈંગ્સ બધા પણ એટલી બધી કુદમ કુદી કરતા હતા અને શોર બકોર મચાવતા હતા. એમણે માતાજીએ ખૂબ પ્રેમથી એમને સમજાવ્યા, શું કરવા આવું કરો છો, આવો 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 આનંદ લેવાની શી જરૂર, એના કરતાં કોઈક બીજો આનંદ તમે લો, કેટલા બધા માણસો મરી જશે, કેટલા લોકો ભયથી ફફડી રહ્યા છે, શાંત થાવ અને તમારું આ તાંડો બંધ કરી દો, એમ એમને કોક્સિંગલી શી ટ્રાઈડ ટુ કન્વિન્સ ધેમ એન્ડ શી વોઝ સક્સેસફુલ. અને પેલા આ બીઈંગ્સ બધા એમને એમના નૃત્ય એમનું તાંડવ બંધ કરી દીધું ને માતાજી પછી પાછા આવી ગયા શરીરમાં અને થોડાક જ વખતમાં આખું તોફાન એ શમી ગયું. આ એમણે જાતે પોતાના શબ્દોમાં કહેલો પ્રસંગ છે. તો ભાઈ આ જે ફોર્સિસ છે એને સાધનાની સાથે કોઈ લેવા દેવા નથી, પ્રકૃતિના આ અદિવ્ય બળો છે. અને જસ્ટ એક પ્રેંક એને આપણે ટીખળ કરવા માટે, મસ્તી કરવા માટે, તોફાન કરવા માટે આવું ક્યારેક ક્યારેક કરતા હોય છે. પણ એટલે હવે તમને અનડિવાઇન અને એન્ટી ડિવાઇન ફોર્સિસ નો કદાચ ભેદ શું છે એ ખ્યાલ આવશે. સારું, તો એ આખું પેરેગ્રાફ આપણે જોયું. હવે કોઈને કદાચ એમ થાય કે આ તો બધી બહુ અઘરી વાત છે કે ચેતનાને ઊંડી લઈ જવી અને આંતર ચેતનામાં પહોંચી જવું, ઊંડા જઈને અને એ ચેતનામાં ત્યાં સ્ટેશનિંગ કરી અને પેલું બધું જોવું, શાંત ક્વાયટ અને કામ ને બધું, આપણે શબ્દોની વાત આગળ કરી છે શરૂઆતમાં જ આ ચેપ્ટરની, એટલે ત્યાં આપણી ચેતના સ્થિર થાય, સ્થાપિત થાય, આંતરચેતના, આંતરમન, આંતરપ્રાણ અને બીજું જે કંઈ આ વિચારો ને ભાવો એ છેક સપાટી પરનું લાગે એટલા ઊંડાણમાં પહોંચી જવું આ તો બધી બહુ અઘરી વાત છે. તો હવેનો જે નાનકડો પેરેગ્રાફ છે એ આપણને બહુ જ સાંત્વન આવે આપે એવો પેરેગ્રાફ છે. પેલા વાંચું પછી. આમ તો સિમ્પલ છે વાત. એસ્પાયર ટુ ધ મધર ફોર ધી સેટલ ક્વાયટનેસ એન્ડ કામ ઓફ ધ માઇન્ડ એન્ડ ધીસ કોન્સ્ટન્ટ સેન્સ ઓફ ધ ઇનર બિંગ ઇન યુ સ્ટેન્ડિંગ બેક ફ્રોમ ધ એક્સટર્નલ નેચર એન્ડ ટર્ન ટુ ધ લાઇટ એન્ડ ટ્રુથ. આપણે બીજું કશું જ કરવાનું નથી આ સ્થિતિએ પહોંચવા માટે. આપણું આંતરસત કે જે બહારની ઘટનાઓને માત્ર સપાટી પરની ઘટનાઓ તરીકે જુએ, પોતે અત્યંત શાંત હોય, ક્વાયટ શબ્દ વાપર્યો છે, અક્ષુબ્ધ હોય, કામ શબ્દ વાપર્યો છે, સ્થિર હોય, અને જે છેક અંદર આપણા હૃદયમાં દિવ્યતા છે, માતાજી બેઠા છે ચૈત્ય પુરુષના સ્વરૂપમાં, એના તરફ એ વળી ગયેલું હોય, એના એ સંપર્કમાં હોય અથવા એને પોતાની અંદર પ્રતિબિંબિત કરતું હોય, આવું એક આંતરસત ત્યાં આપણે પહોંચીએ એ અવસ્થાએ આપણે કશું જ કરવાનું નથી. શિવિંદ કહે છે માત્ર માતાજી સમક્ષ આ એસ્પિરેશન રાખો કે માં અત્યારે હું સપાટી પરની ચેતનામાં જીવું છું, પણ મારે ભલે અત્યારે જે કંઈ મારી અપૂર્ણતાઓ હશે, જે કંઈ હશે, પણ મારે આ એક અદ્ભુત અને અત્યારની પરિસ્થિતિએ ના સંદર્ભમાં આદર્શ કહી શકાય એવી એક આંતરિક અવસ્થા, આ અવસ્થાએ મારે પહોંચવું છે. કેવી રીતે પહોંચવું એ હું જાણતો નથી, પણ તમે જાણો છો તો મારી પ્રકૃતિને અનુરૂપ જે કોઈ પદ્ધતિ હશે એ પદ્ધતિએ મને તમે આ ચેતના સુધી લઈ જાઓ. માત્ર એસ્પિરેશન અને એસ્પિરેશનમાંથી આવતી પ્રેયર જો અંદરની સચ્ચાઈથી કરીશું, શાંતિથી પણ તીવ્રતાથી કરીશું, અને એમાં જો સાતત્ય હશે તો વહેલા મોડા ગમે ત્યારે માતાજીની શક્તિ જ, માતાજીની કૃપા શક્તિ, એમની ચેતનાની જે શક્તિ છે એ શક્તિ આપણને, આપણી ચેતનાને ધીમે 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 કરતા આ આંતરસત આપણું જે છે ત્યાં સુધી પહોંચાડી દેશે, અને ત્યાં સ્થાપિત સ્ટેશનિંગ એનું ત્યાં સ્થાપિત થઈ જશે. હા, માત્ર એસ્પિરેશન અને એમાંથી આવતી પ્રેયર, પણ ત્રણ શરત મેં જે કહીએ કે સચ્ચાઈ હોવી જોઈએ અંદર, તીવ્રતા હોવી જોઈએ, સાતત્ય હોવું જોઈએ, તો આ અવસ્થાએ આપણે ચોક્કસ પહોંચવાના છીએ. પછીનો પેરેગ્રાફ લઈએ. The forces that stand in the way of sadhana are the forces of the lower mental, vital and physical nature. આગળ જે અનડિવાઇન અને એન્ટી ડિવાઇનની વાત કરીને કે પ્રકૃતિની જેમ બહારની પ્રકૃતિની શક્તિઓ એમ આંતર જગતની, કારણ કે તો આપણે બહાર ને અંદર એવા ભેદ કરીએ છીએ. આમ સમગ્રતા જુઓ તો પ્રકૃતિ એક જ છે. તો જુઓ, ધ ફોર્સિસ ધેટ સ્ટેન્ડ ઇન ધ વે ઓફ સાધના, એના માર્ગમાં આડા અવરોધ રૂપે ઉભા રહે છે, આર ધ ફોર્સિસ ઓફ ધ લોઅર મેન્ટલ, નિમ્ન મન, નિમ્ન પ્રાણ અને નિમ્ન સૂક્ષ્મ શરીરનું. એટલે આ ત્રણ છે ને, એના પોતાના જગત હોય છે, મેન્ટલ વર્લ્ડ, વાઇટલ વર્લ્ડ અને સટલ ફિઝિકલ વર્લ્ડ, મનોમય જગત, પ્રાણમય જગત અને સૂક્ષ્મ ફિઝિકલ એટલે સટલ ફિઝિકલ એટલે સૂક્ષ્મ શારીરિક અથવા સૂક્ષ્મ ભૌતિક જગત. તો એની આ શક્તિઓ હોય છે, પ્રકૃતિની શક્તિઓ. હવે જુઓ, બિહાઇન્ડ ધેમ આર એડવર્સ પાવર્સ ઓફ ધ મેન્ટલ વાઇટલ એન્ડ સટલ ફિઝિકલ વર્લ્ડ્સ. એમની પાછળ આ વિરોધી શક્તિઓ છે, એમની પાછળ રહેલી અને એમના પોતાના ત્રણેયના જગત એ શક્તિઓ છે. અને આ અનડિવાઇન એટલે કે અદિવ્ય શક્તિઓનો ઉપયોગ કરી અને એ આપણી ચેતના અથવા આપણી સાધના એને તોડવાનો અને આપણને સાધનામાં પથભ્રષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. એટલે પ્રકૃતિ, જો એક વસ્તુ બરાબર આપણે સમજી લઈએ, વારંવાર માતાજીને શ્રી અરવિંદ કહે છે કે આ આખું વિશ્વ ઇટ્સ અ પ્લે ઓફ ફોર્સિસ, એ શક્તિઓની રમત છે, બળોની રમત છે. એટલે સ્થૂળ ઘટનાઓ જે કંઈ છે એ ઘટનાઓની પાછળ હંમેશા શક્તિઓની રમત, સારી નરસી બંને પ્રકારની, એ ચાલ્યા જ કરે છે. એટલે અહીંયા પણ પ્રકૃતિમાં કોઈ ઘટના બની આપણી અંદર પણ, તો એની પાછળ અનડિવાઇન ફોર્સ અને એની પાછળ એન્ટી ડિવાઇન ફોર્સ એની પ્લે હોય જ છે. બસ અહીંયા આપણે અટકીએ, સમય લગભગ આપણો